शुरू करिए थे मंगलाचरण। नमो अरिहंतानं नमो से दानं नमो आयरिहानं नमो वर्षायानं नमो दुरे सर्वशापो। जो आपणे जैन सिद्धांत प्रश्नोत्तर माळानो स्वाध्याय करीए छे એમાં આપણે બીજો ગુણ અધિકાર એ ચાલુ છે, એમાં આપણે સામાન્ય ગુણો ની ચર્ચા કરી। પેજ નંબર છે 48, પ્રદેશત્વ ગુણ, એની આજે ચર્ચા આપણે કરવાની। સામાન્ય ગુણ આપણે કેટલા છે જોયું, 6। આમ તો જે અનંત એમાંથી આપણે 6 મેઇન, એની ચર્ચા આપણે કરીએ। કયા છે 6? અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુરુ લઘુત્વ ગુણ અને પ્રદેશ। અસ્તિત્વ ગુણ કોને કહેવાય છે? જે શક્તિને કારણે દ્રવ્યનો ક્યારે નાશ થતો નથી અને કોઈ દુઃખ ઉત્પન્ન થતા। વસ્તુત્વ ગુણ કોને કહે છે? જે શક્તિના કારણે દરેક દ્રવ્યમાં અર્થ ક્રિયા કાર્યત્વ હોય, એટલે કે દરેક દ્રવ્ય પોત પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે, બરાબર છે। દ્રવ્યત્વ ગુણ કોને કહે છે? જે શક્તિને કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે। પછી પ્રમેયત્વ, પ્રમેયત્વ ગુણ કોને કહે છે? દ્રવ્ય કોઈ ના કોઈ જ્ઞાનનો વિષય, એને પ્રમેયત્વ ગુણ કહે છે। પછી અગુરુ લઘુત્વ ગુણ કોને કહે છે? વેરી ગુડ। જે શક્તિને કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને છૂટા ન પડી જાય, તેને અગુરુ લઘુત્વ ગુણ કહે છે। અને લાલ પ્રદેશત્વ ગુણ કોને કહે છે? જે શક્તિને કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય, એને પ્રદેશત્વ ગુણ કહે છે। ચલો બહુ સરસ, હવે એમાં આપણે આજે પ્રદેશત્વ ગુણ જોઈએ છે। આપણે અગુરુ લઘુત્વ ગુણ આજે બધું જોઈ લીધું લાસ્ટ ટાઈમ, તો પ્રદેશત્વ ગુણ કોને કહે છે? પેજ નંબર 48 સામાન્ય ગુણમાં ટોપિક, પેજ નંબર 48 અને નંબર 6 પ્રદેશત્વ ગુણ એમ લખેલું છે। જે શક્તિથી દરેક દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય છે। હવે માય બેઝિક ક્વેશ્ચન ઇઝ કે આકાર હોય છે, વાય ઇઝ ઇટ ઇવન રેલેવન્ટ? ખ્યાલ આવે છે? આમાં ગુણ શું કીધો છે? કે જે શક્તિથી દરેક દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય છે। માય પોઈન્ટ ઇઝ કે આકાર હોય છે, ઇઝ ઇટ ઇવન રેલેવન્ટ? એનો કઈ મત, એનું કઈ મહત્વ પણ છે આકાર હોય છે? ઓકે, એક પછી બીજા પોઈન્ટ, એની પ્રોપર્ટી છે। ઓકે ચાલો, હિમેશભાઈ આ બાજુ આવી જાય, આ બાજુ। ઓકે, અહીંયા બધા આવશે ને, અહીંયા આગળ આખી લાઈન। જો આન્સર ઇઝ કે યસ એઝ વેલ એઝ નો, ઇઝ ઇટ ઇવન રેલેવન્ટ? યસ એન્ડ નો, તો કઈ રીતે યસ અને કઈ રીતે નો? દરેક દ્રવ્યનો કોઈક ને કોઈક આકાર છે તો રેલેવન્ટ છે? તો યસ ઇટ ઇઝ રેલેવન્ટ, કેવી રીતના એ આપણે થોડું જોશું અમે। પણ નો કેમ રેલેવન્ટ નથી? શું કામ? ફોર્મ કી ચેન્જિંગ યસ, પણ વાય ઇઝ ઇટ નોટ રેલેવન્ટ? દેટ ઇઝ માય પોઈન્ટ।
We are not merging with them.
પછી આ આકાર ને કારણે જીવ ના સુખ દુઃખ નો કઈ સંબંધ નથી. આપણે આ બધું ભણીએ છીએ તેના માટે આપણું પ્રયોજન શું છે? આપણું પ્રયોજન છે સુખી થવું, બરાબર. દરેક જીવ નું એસેન્શિયલ આપણે મુખ્ય પ્રયોજન શું છે? કે આપણે સુખી થવું. હવે સુખી થવા માટે આપણા કોન્સેપ્ટ તો ભણીએ છે, બરાબર છે, પણ સુખી થવા માટે જીવ નો આકાર શું છે એ ઇમ્પોર્ટન્ટ નથી. ખ્યાલ આવે છે? એટલે મેં થોડું પાછળ નો ભાગ પહેલા કહી દીધો. આપણે પેલા આનું સ્વરૂપ સમજીએ, પછી એ બધું જોઈએ. એક એવી શક્તિ છે જેને કારણે દરેક દ્રવ્ય કોઈ ને કોઈ આકાર હોય છે, બરાબર. એને પ્રજેસત્વ ગુણ કહેવાય. હવે આપણે જોયું છે કે વિશ્વ, આખું વિશ્વ જે છે એમાં છ દ્રવ્ય ભરેલા છે, છ દ્રવ્ય નો સમૂહ છે, બરાબર. એ વિશ્વમાં કોઈ એક એવો નાનકડો એરિયા છે વચ્ચે જેને આપણે લોકાકાર કહીએ. કેમ? કેમ કે એની અંદર લોકના છ છ દ્રવ્ય રહેલા છે, અને એની બહારનો જે એરિયા છે ત્યાં બસ ખાલી જગ્યા, ખાલી જગ્યા છે. બધી બાજુ ખાલી આકાશ, આકાશ, આકાશ. એને શું કહેવાય છે? અલોકાકાશ. હવે આ જે સેન્ટ્રલ પોર્શન છે જ્યાં બધા છ દ્રવ્ય રહેલા છે તેમાં આપણે લોકાકાશ કહીએ, બરાબર. તો એ છ દ્રવ્ય ત્યાં જ છે અને બહાર નથી. એ કેવી રીતના પ્રૂવ થાય છે? અગર વોટ ઇઝ ધ થિંગ દેટ લિમિટ કે આ છ દ્રવ્ય અહીંયા જ છે અને બહાર નથી? ખ્યાલ આવે છે? મારો ક્વેશ્ચન સમજાય છે? સી, એવરી દ્રવ્ય મસ્ટ હેવ અ બાઉન્ડ્રી. અગર જો બાઉન્ડ્રી જ ન હોય તો પછી કેવી રીતના પ્રૂવ થાય કે એ દ્રવ્ય અહીંયા જ છે અને અહીંયા સુધી લિમિટેડ છે, બહાર નથી? ખ્યાલ આવે છે બધાને? એવરી દ્રવ્ય વિલ હેવ અ બાઉન્ડ્રી. સપોઝ આપણે એક સોસાયટીમાં રહીએ, હવે સોસાયટીમાં આપણે વી હેવ ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટ. તો આપણો વોટ ડઝ અ ફ્લેટ, આપણો એક ફ્લેટ હોવું એ શું નક્કી કરે છે? આપણા ઘરની સીમા નક્કી કરે છે કે આપણી સીમા આટલી જ છે. ખ્યાલ આવે છે કે મારા ઘરનું લિમિટેશન આટલું છે, અહીંયા સુધી આઈ કેન ક્લેમ માય ઓનરશીપ, એના પછીનું મારું ઓનરશીપ નથી, બરાબર. એવી જ રીતે જો દરેક દ્રવ્યની સીમા ન હોય, આપણે વાત કરીને ગઈકાલે, જો દરેક દ્રવ્યની સીમા ન હોય તો શું પ્રોબ્લેમ આવે? હા, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં મિક્સ થઈ જાય. મિક્સ કેવી રીતના થઈ જાય? કે આ જે દ્રવ્ય છે એ દ્રવ્યનું કોઈ એન્ડ જ નથી, ખ્યાલ આવે છે. અને અહીંયા બીજું દ્રવ્ય છે એનું પણ એન્ડ નથી, તો બે ઓવરલેપ થઈને મિક્સ જ થઈ જાય. ખ્યાલ આવે છે? હવે સપોઝ કોઈ પણ આપણે વસ્તુ લઈ લઈએ, જેવી રીતના સોલિડ વસ્તુ છે તો આમાં તો ક્લિયર બાઉન્ડ્રી દેખાય છે ને. લિક્વિડ છે તો એમાં શું છે? ધ બાઉન્ડ્રીઝ આર નોટ ફિક્સ, દે આર મૂવિંગ. આપણે પાણી નાખીએ કોઈ ટેબલ પર તો શું થાય છે? ફ્લો થાય છે, પાણી ફ્લો થાય છે. પણ ફ્લો થાય છે તો શું થાય છે? એ પ્રવાહી આગળ આગળ વધે છે, પણ તો પણ એની એક સીમા છે કે નહીં? તો પણ એની એક સીમા છે ને, લિમિટ છે કે નહીં? એ ભાઈ અહીંયા સુધી આપણે કહે છે કે ભીનું થઈ ગયું, અને પછી કેવું છે? તો પછી સૂકું છે. ચાલો, હવે અહીંયા સુધી ભીનું થઈ ગયું છે ને, પછી સૂકું છે. તો જ્યાં જ્યાં ભીનું છે ત્યાં ત્યાં તો પાણી છે, એ પાણીની સીમાની અંદર. અને જ્યાં જ્યાં ભીનું નથી, સૂકું છે, એ પાણીની સીમાની બહાર. ચાલો, હવે ઓકે. તો વોટ ડઝ ઇટ પ્રૂવ? કે સોલિડમાં તો સીમા જાણવી બહુ ઇઝી છે, પણ લિક્વિડમાં પણ ભલે મૂવિંગ છે પણ એની કાંઈક ને કાંઈક સીમા તો છે કે નહીં? છે. હવે ગેસીસ લઈ લો. ગેસીસ, જે ગેસીસ છે એ આપણને દેખાતા નથી, બરાબર. જે રીતના હવા વાય છે, બરાબર. અચ્છા, હવા તો જવા તો બધે જ છે, પણ સપોઝ આપણે કોઈ એક કોર્નરમાં પરફ્યુમ કોઈ નાખીએ, હા, તો શું થાય છે? થોડા વખતમાં બધે ફેલાય છે ને, આપણને ઓલા કોર્નરમાં આપણને એની સ્મેલ આવે છે. તો સ્મેલ આવે છે તો આપણને શું ખબર પડી? કે ભાઈ ત્યાં કોઈ કે પરફ્યુમ નાખ્યું,
આપણે શું કહેવાય, આટલું સ્ટ્રોંગ, આટલું આટલું બધું ના ખાય, બહુ સ્ટ્રોંગ છે મારું તો માથું પડે, ખ્યાલ આવે. પણ વોટ ડઝ ઇટ, વોટ ડઝ ઇટ શો કે થોડાક વખત સુધી એની સ્મેલ નહોતી આવી અને બાય ધ ટાઈમે ત્યાં એના ફ્રેગરન્સીસ મૂવ થયા તો હવે ત્યાં આપણને એની સ્મેલ આવી. તો ગેસીસમાં કેવું છે, સોલિડમાં તો બાઉન્ડ્રીઝ ફિક્સ છે, લિક્વિડમાં કેવું છે, બાઉન્ડ્રીઝ મૂવિંગ છે પણ તો પણ વિઝિબલી ફિક્સ છે, બરાબર. ગેસીસમાં કેવું છે, બાઉન્ડ્રીઝ મૂવિંગ એઝ વેલ એઝ ઇટ ઇઝ નોટ વિઝિબલ, બરાબર છે. પણ તો પણ એની કંઈક ને કંઈક સીમા તો છે, કેમ કે જ્યાં જ્યાં સુધી સુગંધ જાય છે ત્યાં ત્યાં સુધી એ પરમાણુઓ ફેલાયેલા, બરાબર છે. અને જ્યાં આગળ સુગંધ નથી ત્યાં એ પરમાણુઓ ફેલાયેલા નથી, બરાબર. આપણે જોઈએ છે ને કે ઓલું સપોઝ કોઈ ઇન્ડસ્ટ્રી હોય અને બહુ પોલ્યુશન કરતી હોય તો એની ચીમનીમાંથી બધું સ્મોક બહાર નીકળે, તો બ્લેક કલરનું સપોઝ સ્મોક છે, તો શું થાય છે, એ ચીમનીમાંથી બહાર નીકળે છે અને પછી આમ ક્લાઉડની જેમ બધે સ્પ્રેડ થાય, એ જ્યાં હવા હોય એ ડાયરેક્શનમાં એ આગળ મૂવ થાય, રાઈટ. તો એનો આકાર કઈ રીતે ડિફાઇન કરી શકાય છે, એ આખો આમ ક્લાઉડ શેપનો આખો એનો આકાર થઈ શકે છે ને, ખ્યાલ આવે છે. કહેવાનો પોઈન્ટ શું છે કે વેધર ઇટ ઇઝ સોલિડ, લિક્વિડ, ગેસ ઓર એની સબસ્ટન્સ, દરેકે દરેક સબસ્ટન્સની એક બાઉન્ડ્રી, એક એની સીમા હોય છે અને એ સીમાથી એનો આકાર નક્કી થાય, એ સીમાથી એનો આકાર નક્કી થાય. હવે જ્યાં જ્યાં આપણે સોલિડ લઈએ છીએ એનો આકાર તો રિલેટિવલી ફિક્સ છે, લિક્વિડનો શું છે, આકાર મૂવિંગ છે પણ તો પણ એ જાણે એક કોઈ પણ એટ વન પર્ટિક્યુલર ટાઈમ, એક ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો એ ટાઈમ ફ્રેમમાં એટલો છે, ફિક્સ છે. અને સેમ પણ જાય છે, કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એટલો આકાર એનો ફિક્સ છે, બરાબર છે. ઓકે, હવે અહીંયા કોમ્બિનેશન ઓફ બે ગુણ આવે છે, એક છે દ્રવ્યત્વ ગુણ. દ્રવ્યત્વ ગુણને કારણે દરેક દ્રવ્યની પર્યાય બદલતી રહે છે, બરાબર છે. અને પ્રદેશત્વ ગુણને કારણે એનો કોઈક ને કોઈક આકાર અવશ્ય હોય છે. બરાબર છે. તો હવે કોઈ પણ એક પદાર્થને આપણે એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં જો જોઈએ તો એનો કંઈક ને કંઈક આકાર આપણને નિયત ફિક્સ દેખાય છે કે નહીં, દેખાય છે ને, ભલે દેખાય છે કે ન દેખાતો પણ એનો આકાર ફિક્સ છે, બરાબર છે. ઓકે, હવે આ તો આપણે થઈ બધી પૂતગલોની વાત, બધી પૂતગલ દ્રવ્યની વાત કરી ને. હવે જીવ, જીવનો આકાર કેવો છે, દેખાતો નથી, તો દેખાતો નથી પણ કંઈક ને કંઈક આકાર તો છે કે નહીં, શરીર પ્રમાણ આકાર છે. કેવી રીતના નક્કી કર્યું, કેવી રીતના નક્કી કર્યું શરીર પ્રમાણ છે, પણ માય પોઈન્ટ ઇઝ કે જીવનો આકાર કેવો છે. હવે સી, આકાર ડઝન્ટ હેવ ટુ બી સ્પેરિકલ ઓર સ્ક્વેર ઓર ઇટ ડઝન્ટ હેવ ટુ બી રેગ્યુલર, ઇટ કેન બી ઇરેગ્યુલર આકાર. જે રીતના જો અમીબા ઇન્સેક્ટ આવે ને એનું કેવું હોય આમાં મમો ગમે તે, બરાબર છે ને. તો ઇટ ડઝન્ટ હેવ ટુ બી ફિક્સ. પણ જેવી રીતના જીવ દ્રવ્ય છે તો જ્યાં જ્યાં શરીર છે ત્યાં ત્યાં એ જીવ છે. પણ એ કેવી રીતના નક્કી થયું કે આપણને અહીંયા જ્ઞાન થાય છે, ખ્યાલ આવે છે કે નહીં. આપણે જ્યાં જ્યાં ટચ કરીએ ત્યાં જ્ઞાન છે કે નહીં, તો કેવી રીતના જ્ઞાનથી આપણે સ્પર્શ ઇન્દ્રિયના જ્ઞાનથી નક્કી કર્યું કે અહીંયા અહીંયા જીવ છે, ખ્યાલ આવે. નેલ્સને ટચ કરો તો જ્ઞાન થાય છે, એવું જ્ઞાન નથી થતું જેવું અહીંયા સ્પર્શનું જ્ઞાન છે ને, એવું અહીંયા સ્પર્શનું જ્ઞાન નથી, એવું સ્પર્શનું જ્ઞાન નથી. બીજો છે ત્યાં એક ચેર પડી શકે, એ ચાલે. જો જેવું હાથમાં સ્પર્શનું જ્ઞાન છે ને એવું નખમાં સ્પર્શનું જ્ઞાન નથી. નખમાં કેવું જ્ઞાન છે કે જ્યાં પાછળ નખ સ્કિન સાથે જોડાયેલો છે ને, તો અહીંયા ટચ કરતા આપણને સ્કિનમાં સેન્સેશન આવે છે, ખ્યાલ આવે છે. હેરને ટચ કરીએ તો કંઈ જ્ઞાન નથી થતું, ખ્યાલ આવે છે.
એ ક્યાં જ્ઞાન થાય છે? એ અંદર જ્યાં આપણને ચિન્હમાં જોડાયેલું છે ત્યાં જ્ઞાન થાય છે. ખ્યાલ આવે છે? હા, તો આ કહેવાથી મતલબ શું છે કે નખ અને એ હેર માં જીવ નથી. ખ્યાલ આવે છે? સમજાય છે? તો હવે આપણા જીવનો આકાર કેવો છે? એક તો આમ મારું એક ઇમેજિન કરો કે ટ્રુ સાઇઝ તમે એકદમ પિક્ચર બનાવ્યું, થ્રી ડાયમેન્શનલ એનું પ્રોજેક્શન કર્યું આપણે ક્યાંકથી. હવે એમાંથી હેર કાઢી નાખો, નખ કાઢી નાખો, અને આપણી બોડીની અંદર એવા ઘણા, આપણી બોડી ની અંદર એસે બહોત સારે એર પોકેટ છે. એર પોકેટ છે ને, આપણું સ્ટમક છે, ઇન્ટેસ્ટાઇન્સ ને બધું છે. તો એની અંદર પણ એવા ઘણા સ્થાન છે જ્યાં જીવ નથી, કેમ કે ત્યાં કોઈ સેન્સેશન નથી. આપણને ખ્યાલ આવે છે? એ કેવી રીતના કહો પડી? એક તમને ખ્યાલ વાંચ્યું હોય તો કે જયારે અરિયન ભગવાન સિદ્ધ થાય છે, અરિયન ભગવાન સિદ્ધ થાય છે તો એમનો જે મૂળ શરીરનો આકાર છે ને, સમુદ્રની વાત નથી, એમનો જે મૂળ શરીરનો આકાર છે એનાથી થોડુંક ઓછું, કિંચિત ન્યૂન, એવા આત્મપ્રદેશોના આકાર સહિત સિદ્ધ ભગવાન ત્યાં બિરાજે છે. એ કિંચિત ન્યૂન શું કામ થાય છે? કે અંદર જે એર પોકેટ છે, જે પણ વોઇડ સ્પેસીસ છે, બધા ફિલ થઈ જાય છે અને આત્મા એકદમ સોલિડ થઈ જાય. ખ્યાલ આવે છે? ઓકે, કમ બેક. તો આપણે શું વાત ચાલે છે? તો મારા જીવનો આકાર કેવો છે? કે જ્યાં જ્યાં, આમ તો શરીર પ્રમાણ, પણ જ્યાં જ્યાં જ્ઞાન છે એવો એવો ત્યાં ત્યાં આત્માના પ્રદેશો છે અને એવો મારો બરાબર. ઓકે, હવે આજે અમારો, હા, આઈ એમ જસ્ટ સેઈંગ લેંગ્વેજ, એટલે ડોન્ટ ટેક ઇટ. આ મારો હાથ છે એમ હું કહું છું, એટલે મારો નથી, આ શરીરનો. તો અહિયાં મારા આત્માના પ્રદેશો છે કે નહીં? કેમ નથી? ત્યાં દેર ઇઝ નો સેન્સેશન ઇટ્સ ઇન એર, હવામાં જ. ઓકે, અહિયાં આત્માના પ્રદેશો છે કે અહિયાં આજુબાજુ નથી? તો આ બધું શું છે? આ મારા આત્માની બાઉન્ડ્રીની બહાર છે. આત્માની બાઉન્ડ્રીની બહાર છે. આ જ્યાં જ્યાં હાથ છે ત્યાં ત્યાં આત્મપ્રદેશો છે, પણ જ્યાં હાથ હાથ નથી ત્યાં આત્મપ્રદેશો નથી. હાથની બહારનો એરિયા છે, રાઈટ? ઓકે, હવે એટ એવરી મોમેન્ટ આપણું મોશન થાય છે ને કંઈક ને કંઈક, હા. તો દરેક સમયે આ શરીરનો આકાર બદલાય છે, દરેક સમયે આત્માનો આકાર બદલાય છે. ખ્યાલ આવે છે? દરેક સમયે શરીરનો આકાર બદલાય છે અને આત્માનો આકાર પણ બદલાય છે. પણ એવું હોવા છતાં કોઈ એક સમયે જોઈએ, આપણે એક એક મોમેન્ટને આપણે ફ્રીઝ કરી લઈએ, તો એ મોમેન્ટને આપણે આપણું જ્યાં જ્યાં શરીર છે ત્યાં ત્યાં મેપ કરીએ તો ત્યાં ત્યાં આત્મપ્રદેશો છે. આનાથી શું નક્કી થયું? કે આપણા આત્માની બાઉન્ડ્રી એટલી છે, ફિઝિકલ બાઉન્ડ્રી. ખ્યાલ આવે છે? તો પ્રદેશત્વ ગુણ હોવાને કારણે આત્મામાં એવી શક્તિ છે કે એની એનો અમુક સીમા છે અને એનો એ ફિક્સ આકાર છે. એ આકાર સમજાવી શકાતો નથી, એટલે એમ કહેવાય છે કે મનુષ્ય આકાર છે. ખ્યાલ આવે? અત્યારના હવે એક ડોગ હોય, એક કૂતરો હોય, એનો આકાર કેવો છે? સમજાવી શકાતો નથી, એટલે એમ કહેવાય કે કૂતરાના આકારે છે. પણ આમ અનેક વિવિધ પ્રકારના આકારો છે ને, છે કે નહીં? ખ્યાલ આવે છે? તો જો પૂતગલોમાં કેવું છે કે જેવી જેવી પૂતગલોની રચના થાય છે એવો એનો આકાર છે. એમાં પણ પૂતગલ પરમાણુ, જે એકચ્યુઅલ પૂતગલ દ્રવ્ય છે, એનો આકાર કેવો છે? એનો આકાર તો ફિક્સ થયો છે, સ્પેરિકલ જે હોય, એક પ્રદેશ જેટલું રોકે એટલું. ખ્યાલ આવે છે? પણ એનું જે કોમ્બિનેશન બનીને વિવિધ રચનાઓ બને છે, તો આ જે બધા આકારો દેખાય છે ને, સ્કંદના આકાર છે. સ્કંદ એટલે અનેક પૂતગલ પરમાણુઓની મળેલી એવી નવી કોઈ અવસ્થા. ખ્યાલ આવે છે? તો આ પૂતગલો આ સ્કંદના આકાર છે. પૂતગલ પરમાણુનો આકાર એના પરમાણુના આકાર જેવો છે. જીવનો આકાર કેવો છે? અનેકવિધ શરીર પ્રમાણે એનો આકાર. બરાબર, આગળ વધે. ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય એનો આકાર કેવો છે? હા, કે આખું આ લોકાકાશ છે ને, એ લોકાકાશ નો જેવો આકાર છે એવો જ એ ધર્મ દ્રવ્ય ને અધર્મ દ્રવ્ય નો આકાર છે. ખ્યાલ આવે છે? આકાશ નો આકાર કેવો છે? આકાશ નો આકાર કેવો છે? લોક પ્રમાણ, અલોક પ્રમાણ, પછી લોક. જેવી રીતના શરીર ચેન્જ થાય છે એવી રીતના લોક નો આકાર પણ ચેન્જ થાય છે? આકાશ નો આકાર લોક પ્રમાણ નથી. આકાશ નો આકાર લોક પ્રમાણ નથી. કેમ? કેમ કે એ લોકાકાશ જેટલું જ આકાશ નથી. આકાશ ઇઝ અ સિંગલ એન્ટિટી જે બધી ડિરેક્શન માં ઇન્ફિનિટ 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 છે. ખ્યાલ આવે છે? તો આકાશ નો આકાર કેવો છે? એ બસ એ અનંત અનંત પ્રદેશોમાં ફેલાયેલું એવો એ આકાશ નો આકાર છે. કેવો છે? તો કેવલી ભગવાને જેવો જોયો છે એવો છે. એને ડિસ્ક્રાઇબ કરી શકાતું
નથી.
કોઈ બાઉન્ડ્રી નથી એની. અનંત અનંત એવી એન્ડલેસ બાઉન્ડ્રી છે એની. સમજો, એનામાં પણ પ્રદેશત્વ ગુણ તો છે કેમ કે સામાન્ય ગુણ છે તો એનો આકાર તો છે, પણ એની સીમા કેટલી છે? તો એ અનંત છે, એની કોઈ સીમા જ નથી. એમ જ કહેવાય. હવે એ આપણા આપણા સામાન્ય જ્ઞાનમાં સમજવું અઘરું છે કે કેવી રીતના એની સીમા નથી, અને સીમા નથી તો આકાર કેવી રીતના. બરાબર? પણ જો બધી ડિરેક્શન આપણે અહીંયા સુધી લાઈનની વાત થઈ હતી ને પહેલા, હા, કે ક્યાંય બીજે થઈ હતી, અહીંયા જ થઈ હતી, અહીંયા જ થઈ છે ને. હા, કે જો આ લાઈન છે ને જો આ સેગમેન્ટ છે, સેગમેન્ટ નો આકાર કેવો છે? બસ આટલો જ છે, રાઈટ? એક સિંગલ લાઈન આટલો જ છે. આ શું છે? એરો છે, રેલ. હવે આનો આકાર કેવો છે? કન્ટિન્યુઅસ વન ડિરેક્શન માં જયા કરે છે, જયા કરે છે, જયા કરે. બસ એનો આકાર એવો જ છે. ક્યારે એન્ડ થશે? ક્યારે એન્ડ નહીં થાય, કેમ કે બાય ડેફિનેશન રે વિલ નેવર એન્ડ, ઇટ વિલ કીપ ઓન ગોઈંગ. હવે આ શું છે? એને જે પણ કહેવાતું હોય તો કોલિંગ મેથ હું ભૂલી ગયો. લાઈન તો બે ડિરેક્શનમાં ઇન્ફિનિટ છે. ખ્યાલ આવે છે? હવે એક કોઈ સેન્ટર પોઈન્ટ પકડી લો, એક સેન્ટર પોઈન્ટ પકડીએ તો આપણે એને વર્ટિકલ પણ ડ્રો કરી શકીએ, રાઈટ? પણ એક, હવે ઓકે, આઈ વોન્ટ ટુ સે વન મોર થિંગ. એક સેન્ટર પોઈન્ટ ક્યારે આવે? વેન ઇફ યુ કાઉન્ટ ધ ટોટલ નંબર ઇટ ઇઝ ઓડ ફિગર, તો એક સેન્ટર પોઈન્ટ આવે, રાઈટ? બટ ઇફ ધી ટોટલ ફિગર ઇઝ ઇવન, ધેન યુ વિલ હેવ ટુ સેન્ટર પોઈન્ટ, કરેક્ટ? તો બે સેન્ટર પોઈન્ટ પકડી લો અને બે ડિરેક્શનમાં ઇન્ફિનિટ જયા કરો, રાઈટ? હવે બીજા એક સેન્ટર પોઈન્ટ પકડી લો અને આ ડિરેક્શનમાં ને આ ડિરેક્શનમાં ઇન્ફિનિટ જયા કરો, રાઈટ? હવે બીજા ચાર સેન્ટર પોઈન્ટ પકડો, થ્રી ડાયમેન્શનલ. તો એટ ડાયમેન્શનલ ક્યુબ થઈ ગયું ને આવું, અરે થ્રી ડાયમેન્શનલ ક્યુબ થયું ને આવું. ખ્યાલ આવે છે? અને આ ડિરેક્શનમાં આ ડિરેક્શનમાં પણ ઇન્ફિનિટ જયા કરો. ખ્યાલ આવે છે? તો આકાશ નો આકાર કેવો છે? કે આવું સેન્ટર સહિત બધી જ દિશાઓમાં અનંત 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 અનંત. હવે કાળ દ્રવ્ય, કાળ દ્રવ્ય નો આકાર કેવો છે? સમય પ્રમાણ નથી. બહુ સરસ. એક જેવો પરમાણુ નો આકાર જેવો છે ને ગોળ ગોળ, એવો એક નિશ્ચય કાળ દ્રવ્ય છે જેને કાળાણુ કહેવાય છે. એ જે લોકાકાશના દરેક પ્રદેશમાં એક 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 સ્થિત છે, એનો આકાર કેવો છે? બધે પરમાણુ જેવો એનો આકાર છે. એનું જે પરિવર્તન થાય છે ને એનું દર સમયે એનું પરિણમન જે થાય છે, ઓકે, લેટ મી સે ઇટ ધ અધર વે, એ કાળાણુનું પરિણમન કેટલું ફાસ્ટ થાય છે? હા, તો એમાં જેટલો ટાઈમ લાગે એને એક સમય કહેવાય છે. ખ્યાલ આવે? તો સમય ક્યાંથી આવે છે? દેટ ઇઝ ધ મેઇન ડેફિનેશન ઓફ સમય, કે એક કાળાણુના પરિણમનને જેટલો ટાઈમ લાગે એને એક સમય કહેવાય છે. આવા અસંખ્યા સમય મળીને એક સેકન્ડ થાય છે.
એવા પછી આગળ આગળ જે યુનિટ છે આપણને ખબર છે કે મિનિટ આવર્સ એક્સેટ્રા એક્સેટ્રા થાય. તો કાળાણુ નો આકાર કેવો છે? એ પરમાણુ જેવો તેવો ગોળ આકાર, બરાબર છે. તો દરેક દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણ હોવાને કારણે દરેક દ્રવ્યનો કંઈક ને કંઈક આકાર હોય છે, બરાબર છે. આગળ વધે જો આમાં બુકમાં આવી જાઓ પેજ નંબર 48 ક્વેશ્ચન 134. પ્રદેશત્વ ગુણ કોને કહે છે? જે શક્તિને કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. 135. આત્માને સાકાર કહેવાય કે નિરાકાર કહેવાય? ફરીથી, સાકાર એટલે આકાર સહિત અને નિરાકાર એટલે આકાર રહિત. તો આત્માને સાકાર કહેવું કે નિરાકાર કહેવું? સાકાર. કેમ? પ્રદેશત્વ ગુણ હોવાને કારણે આત્માનો પણ કોઈ ને કોઈ આકાર તો અવશ્ય છે, માટે એ સાકાર જ છે. આમ હોવા છતાં આંખેથી દેખાતો નથી, એટલે આપણને એનો આકાર એમ મને તમારા આત્માનો આકાર એમ ખબર નથી પડતી, માટે એને નિરાકાર ઉપચાર થી કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? ઉપચાર, ઉપચાર એટલે કે ઉપચાર માટે ઇંગ્લિશ શબ્દ શું છે? હા, ફોર્માલિટી એટલે ઇન અ વે ખાલી એક એક એંગલ થી એને નિરાકાર કહેવામાં આવે છે. જો એનો આન્સર વાંચો. પ્રદેશત્વ ગુણને કારણે દરેક આત્મા પોતાનો અરૂપી આકાર છે, પણ રૂપી આકાર નથી તે અપેક્ષાએ એને નિરાકાર કહેવામાં આવે છે. રૂપી એટલે કે આમ દેખાતો નથી એટલે એને નિરાકાર કહેવામાં આવે છે. બાકી તો આત્માનો આ અરૂપી આકાર ઇન્દ્રિય ગમ્ય નથી તે અપેક્ષાએ નિરાકાર, અને જ્ઞાન ગમ્ય છે માટે એ આકારવાન છે. ત્યારે પણ એનો આકાર છે. જો એની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, સાંભળી છે કોઈ? ગત્યાનું પૂર્વી સાંભળ્યું છે? ગત્યાનું પૂર્વી સાંભળ્યું છે? હમણાં નિલેશભાઈ ઉપર દીધું છે. હા, સી ઇટ ઇઝ અ લિટલ ફની સ્ટોરી, સાંભળો. આપણે અત્યારના હ્યુમન છે ને, હા, તો આપણો આકાર કેવો છે? હ્યુમન આકાર, હ્યુમન આકાર. હવે સમજો હું મરીને હું આઈ એમ ગોઈંગ ટુ બીકમ અ ડોગ, તો મારો આકાર ઇવેન્ચ્યુઅલી કેવો હશે? ડોગ જેવો, રાઈટ? પણ આ હ્યુમન થી ત્યાં ડોગ સુધી જવા માટે અમુક ટાઈમ લાગે છે. સપોઝ આઈ એમ ગોઈંગ ટુ બીકમ અ ડોગ ઇન ન્યુયોર્ક. ઇમેજિન કરો, હા, અહીંયાથી આઈ એમ ગોઈંગ ટુ ગો ઇન ન્યુયોર્ક અને આઈ એમ ગોઈંગ ટુ બીકમ અ ડોગ. તો અહીંયાથી ન્યુયોર્ક જતા કેટલો ટાઈમ લાગે ફ્લાઇટમાં? 15 કલાક તો લાગે ને મિનિમમ. જો અહીંથી ડાયરેક્ટ ફ્લાઇટ પણ હોય ઓલી યુનાઇટેડ વર્લ્ડ, તો મુંબઈ ન્યુયોર્ક ડાયરેક્ટ ફ્લાઇટ ઇઝ એટલીસ્ટ 15 આવર્સ, અને ઇનડાયરેક્ટ જઈએ તો મોર. પણ આત્માને ત્યાં જતા કાં તો એક સમય, કાં બે સમય, અને 3 અહીંયા નો લાગે, અહીંયા 2 જ લાગે. 3 કેમાં લાગશે હું તમને કહીશ પછી, ખ્યાલ આવે? હા, વન સમય એટલે કેટલું? વન સમય ઇઝ અસંખ્યાત ફ્રેક્શન ઓફ 1 સેકન્ડ. અચ્છા, કોને છે સમય નથી ખબર? ઓકે, દેટ ઇઝ અનધર ટોપિક. સમ ડે આઈ વિલ ગેટ યુ અ ફીલ કે સમય કેટલું હોય, ખ્યાલ આવે? અત્યારે એમ જ સમજો કે 1 સેકન્ડ છે એનો આપણે નેનો સેકન્ડ કરીએ ને, પછી ફેમટો સેકન્ડ કરીએ, પીકો સેકન્ડ કરીએ, તો ધીસ ઇઝ ઓનલી 10^15 ફ્રેક્શન, બરાબર છે. તો દેટ ઇઝ અ સંખ્યા, ઇટ ઇઝ અ વેરી કાઉન્ટેબલ નંબર. એક એવો ફ્રેક્શન કરો જે અસંખ્યાત અસંખ્યાત મોટો નંબર છે. 1 સેકન્ડ નો એટલું નાનું ફ્રેક્શન એને એક સમય છે, બરાબર. હા, એ આંખનો પલકારો છે ને એમાં અસંખ્યાત સમય વયા જાય એમ ગુરુદેવ શ્રી પ્રવચનમાં કહે છે. આગળ તો આપણે અહીંયા શું વાત કરતા હતા? અહીંયાથી યુએસ જતા કાં તો એક સમય લાગે કાં બે સમય. આત્મા છે ને ઓલવેઝ સ્ટ્રેટ ડિરેક્શનમાં ટ્રાવેલ કરે આફ્ટર ડેથ. હા, તો અહીંયાથી કાં તો નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ અથવા ઉપર નીચે. હવે અહીંયાથી યુએસ જવા માટે ઉપર નીચે તો જવાનું નથી, તો અહીંયાથી આવ ટુ ગો વેસ્ટ, બરાબર છે, પણ હવે શું કહેવાય, લોન્જિટ્યુડ ને લેટિટ્યુડ કહેવાય, તો લેટિટ્યુડ વાઇઝ વી આર સ્લાઇટલી ઓન અ લોઅર સાઈડ ધેન ન્યુયોર્ક, તો મારે પહેલા તો વેસ્ટ જવું પડશે પછી ઉપર જવું પડશે, રાઈટ? તો આ એક કોઈ પણ એક ડિરેક્શનમાં, નો મેટર હાઉ મચ ડિસ્ટન્સ, પણ કોઈ પણ એક ડિરેક્શનમાં ટ્રાવેલ કરતા એક સમય લાગે. ઇફ ઇટ ઇઝ 5 કિલોમીટર તો પણ એક સમય, 5000 કિલોમીટર તો પણ એક સમય, બરાબર છે? અને પછી ઉપર જવા માટે અનધર સમય. તો અહીંથી મારે યુએસમાં બસ કરવો હોય તો મને 2 સમય લાગશે. ઓકે, નાઉ માય ક્વેશ્ચન ઇઝ કે આઈ એમ ગોઈંગ ટુ બીકમ અ ડોગ ધેર. અત્યારનો હું હ્યુમન છું, તો મારા આત્માનો આકાર હમણાં તો હ્યુમન છે, આફ્ટર 2 સમય ઇટ વિલ બી ડોગ નો આકાર. ઇન બિટવીન શું હશે? કેમ કે શરીર તો હવે છે નહીં, તો ઇન બિટવીન નો આકાર કેવો? ઓકે, લેટ મી આસ્ક યુ અનધર ક્વેશ્ચન અને ધેન યુ આન્સર ધીસ ક્વેશ્ચન. કે સપોઝ આઈ હેવ ડાઈડ અહીંયા અને હું ત્યાં બર્થ લઈશ આફ્ટર 2 સમય, ખ્યાલ આવે છે? તો ઇન બિટવીન આઈ એમ હ્યુમન ઓર ડોગ? ના ના, બરાબર વિચાર કરીને આન્સર આપો. ધીસ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન. ફરી અહીંયાથી મારું મૃત્યુ થઈ ગયું અને ત્યાં ઉત્પન્ન હું થઈશ 2 સમય પછી, કેમ કે 2 સમય તો જતા લાગતા ને, તો વચમાં હું મારું આયુષ્ય મનુષ્યનું આયુષ્ય છે કે સિરિયન્સ નું છે, અને મારો આકાર મનુષ્યનો છે કે સિરિયન્સ? ઓકે, વેરી ગુડ. અહીંયાથી બીકોઝ આઈ હેવ ડાઈડ, મારું સિરિયન્સ નું આયુષ્ય શરૂ થઈ ગયું, સો નાવ આઈ વિલ બી કોલ્ડ અ ડોગ, રાઈટ? ઇન ધ શેપ ઓફ અ હ્યુમન, કેમ કે હજી મારું બોડી હ્યુમન શેપમાં છે, ફોર ધેટ 2 સમય, ખ્યાલ આવે છે? તો આ વાત કેવી ચાલતી હતી આપણે, કે આકાર કેવો હોય છે. તો આજે આને વિગ્રહ ગતિ કહેવાય, જે ઇન બિટવીન ધ 2 ભાવ હોય ને એને વિગ્રહ ગતિ કહેવાય. હમણાં જ આવ્યું છે મિલેશભાઈ. તો દરેક આપણે જીવ છે ને બધામાં એ ગત્યાનુપૂર્વી નામનું નામકર્મ છે. ગતિ એનું અનુપૂર્વી, ગત્યાનુપૂર્વી, રાઈટ? એટલે પછીની ગતિમાં પહેલાની ગતિનો વચમાં આકાર હોવો એને કહેવાય ગત્યાનુપૂર્વી કર્મ. એટલે તમે ઇમેજિન કરી શકો કે એવરી હ્યુમન બીંગ કેન બી ઓફ એવરી સિરિયન્સ નો આકાર, રાઈટ? આપણને શું લાગે છે, આપણે ખાલી હ્યુમન આકારના છે, પણ એવરી હ્યુમન કેન બી લાઈક અ હોર્સ કે લાઈક અ ડોંકી કે વોટ એવર યુ કેન ઇમેજિન, અને વાઇસ વર્સા, એવરી સિરિયન્સ કેન બી ઓફ હ્યુમન આકાર, ખ્યાલ આવે છે? ઓકે, ખાલી ફન ફેક્ટ. ચલો આગળ વધીએ. આપણે શું જોયું કે આત્માનો પણ કોઈને કોઈ આકાર છે, દેખાતો નથી એટલે નિરાકાર કહેવાય. આગળ હવે દ્રવ્ય ગુણ પર્યાય. ફરીથી એનું થોડું રિમાઇન્ડર દઈએ કે આ કોઈ પણ પદાર્થ છે, રાઈટ? એ પદાર્થમાં એના પરમાણુઓ છે એ દ્રવ્ય છે, બરાબર? એ પરમાણુઓમાં કંઈક ને કંઈક ક્વોલિટીઝ છે, એના ગુણો છે, અને એની વર્તમાન અવસ્થા ફોનના આકારે છે એ એની પર્યાય, બરાબર છે? હવે અહીંયા પ્રશ્ન એ છે કે શું દ્રવ્યનો ગુણનો અને પર્યાયનો આકાર અલગ અલગ હોઈ શકે? આત્મા ઉપર અપ્લાય કરો, ઇમેજિન કરો કે આત્મા જે અત્યારના છે, રાઈટ? તો એક આત્મા, એનો જ્ઞાન ગુણ અને એની જાણવાની શક્તિ એની પર્યાયમાં કંઈક જણાય છે ને, તો જ્ઞાન ગુણની પર્યાયનો આકાર, જ્ઞાન ગુણનો આકાર અને જીવનો આકાર, આ ત્રણેય આકાર જુદા જુદા હોઈ શકે કે નહીં? ના. કેમ? હા, કેમ કે ગુણ એ દ્રવ્યના સર્વ ભાગમાં અને સર્વ અવસ્થામાં રહે છે, અને ઇવન અધરવાઇઝ, સી, ગુણ અને પર્યાય એ કોઈ જુદી વસ્તુ નથી, પાર્ટ પણ નથી, એ દ્રવ્યની જ વિશેષતાઓને ગુણ કહેવાય, અને દ્રવ્ય જ
દ્રવ્ય જ જે છે કે 5 વર્ષ પહેલા પણ દ્રવ્ય હતું ને અને 5 વર્ષ પછી પણ હશે કે નહીં, તો દ્રવ્ય ની જ વર્તમાન અવસ્થા ને એની પર્યાય કહેવામાં આવે છે. બરાબર છે, કઈ 3 જુદી વસ્તુ નથી, એક જ વસ્તુ છે. દ્રવ્ય જ પોતે વસ્તુ છે. આ બે બીજી બે જે છે ગુણ અને પર્યાય, તો વર્ણન કરવાની જ પદ્ધતિ. ખ્યાલ આવે છે? ઓકે, તો આ ટ્રીક ક્વેશ્ચન છે કે આંખે થી દેખાય છે કે નહીં, કે કાન થી પણ દેખાય છે? આંખે થી દેખાય છે ને, તો જોવાનું જ્ઞાન, ભલે મારો હું જીવ દ્રવ્ય આખો છું, ભલે મારામાં જ્ઞાન ગુણ પણ આખાવા છે, પણ જ્ઞાન ની પર્યાય તો ત્યાં જોવાની આંખ થી જ થાય છે કે નહીં? બાટલામાં જ થાય છે કે નહીં, કે આખામાં થાય છે? ટ્રીક ક્વેશ્ચન કે દ્રવ્ય આખું છે, જ્ઞાન ગુણ પણ આખામાં રહેલો છે, પણ જોવાની પર્યાય તો અહિયાંથી જ થાય છે કે નહીં? ચક્ષુ જ્ઞાન આપણને ભલે અહિયાંથી જ દેખાય છે. કેમ એવું છે? કેમ કે અત્યારના આપણે જે પંચમ ગતિમાં, સોરી, અત્યારના જે હ્યુમન ફોર્મમાં છે, તો એવું જ આપણું લિમિટેશન છે કે આ ચક્ષુ નું જ્ઞાન ખાલી આંખથી જ થાય છે. પણ એ આંખ તો એક ઉપકરણ, એક વિન્ડો છે, જે આખી દિવાલ છે કે નહીં, તેમાં એક વિન્ડો અહીંયા હોય તો અહીંયાથી જ બહાર દેખાય ને, બાકીના જગ્યાથી બહાર ન દેખાય. પણ એનો મતલબ એમ નથી કે જ્ઞાનમાં પણ અહીંયાથી જ જણાય છે. ખ્યાલ આવે છે? જીવનું જે જ્ઞાન ગુણ છે ને, તો આખા જ્ઞાન ગુણથી એને જણાય છે. એટલે જ્ઞાન ગુણ ની પર્યાય ખાલી અહીંયા અપ્લાય ન થાય, આખા આત્મા પર અપ્લાય. ખ્યાલ આવે છે? એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયનો આકાર જુદો હોય શકે, ક્યારે પણ, ક્યારે પણ ન હોય. બરાબર? જો આ ક્વેશ્ચન 136 અને 137 એ આ બે સેમ લાઈન પર છે. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયના જુદા જુદા અથવા નાના મોટા આકાર હોય? ના, ન હોય. દ્રવ્યનો જે આકાર છે તે જ ગુણનો છે, તે જ પર્યાયનો છે. ત્રણેયનું ક્ષેત્ર એક છે, માટે ત્રણેયનો આકાર સરખો. અચ્છા, દ્રવ્ય તો ત્રિકાળ છે અને પર્યાય તો એક સમયની છે. તો હવે ત્રિકાળ, હવે આ જીવનું અત્યારના ત્રિકાળ જેવા તો આખું હ્યુમન લાઈફ, આખા હ્યુમન લાઈફમાં ઇફ યુ ટ્રાય ટુ સુપર ઇમ્પોઝ મારો બોડીના મૂવમેન્ટ, કે ક્યારેક આઈ એમ સ્લીપિંગ સ્લીપિંગ સ્ટેટ, હા, ક્યારેક આઈ એમ ભગવાનના હું દર્શન કરું છું, મારા હાથ આમ છે, તો લેટ સુપર ઇમ્પોઝ કે પહેલો શેપ, એના પર પછી બીજો શેપ. ખ્યાલ આવે છે? આ બધા શેપ તમે સુપર ઇમ્પોઝ કરી રહ્યા, તો મારી આખી લાઈફ નો જીવ નો આકાર તમે ક્યુમ્યુલેટિવ આકાર કાઢી શકો કે નહીં? ખ્યાલ આવે છે? તો દ્રવ્ય નો આકાર જુદો હોવો જોઈએ અને પર્યાય નો, વર્તમાન પર્યાય નો આકાર જુદો હોવો જોઈએ. ખ્યાલ આવે છે? જો પર્યાય નો આકાર કહેતા એક સમય ની પર્યાય લેશો તો જુદો જ આવશે, કેમ કે દ્રવ્ય એક ત્રિકાળ વસ્તુ છે અને પર્યાય જુદી વસ્તુ છે. પણ પર્યાયોનો સમૂહ, ત્યાં પણ બધી જ પર્યાય લેવી પડશે ને, તો બાકીની પર્યાય કે છૂટી તો જવાની નથી. દરેક પર્યાય નો સમૂહ અને એનો આકાર લેશો અને દ્રવ્ય નો આકાર લેશો તો છે. આગળ, કેટલીક વસ્તુનો આકાર ઘણો કાળ સુધી એક સરખો જેવો દેખાય છે, તો તેને બદલવામાં કેટલો કાળ લાગતો હશે? ફોર એક્ઝામ્પલ, આ ફોન છે, તો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી તો એવો ને એવો દેખાય છે કે નહીં? તો એનો આકાર તો 3 વર્ષે બદલાશે ને, કઈ દરેક સમય થોડી બદલાય છે. એનો આકાર થી તો 1 વર્ષ પછી બદલાશે ને. સપોઝ સપોઝ નીચેનું કવર છે, તો વન ફાઇન ડે આઈ ગેટ વેરી મેડ કે આઈ ગોટ ફ્રસ્ટ્રેટેડ વિથ ધેટ કવર, તો એ કાઢીને મેં ફટ દઈને તોડી નાખી. તો આકાર તો ત્યારે જ બદલાયો ને, ત્યાં સુધી તો એવો ને એવો છે. જો માઇક્રોસ્કોપિક વ્યુથી જુઓ તો એવું લાગે છે કે જાણે એક સાલ સુધી બરાબર હતો અને પછી આ તૂટીને 2 ટુકડા થઈ ગયા. બરાબર? પણ જ્યાં માઇક્રોસ્કોપિક વ્યુથી જોઈએ છે, તો 1 વર્ષમાં પણ એમાં કંઈક સ્ક્રેચિસ આવી ગયા, એમાં કંઈક તો ઉપર તેલ લાગી ગયું, ફિંગરપ્રિન્ટ લાગ્યા,
એનો આકાર નિરંતર કઈક ને કઈક બદલાયા કરે. ખ્યાલ આવે? એનો આકાર નિરંતર દર સમયે બદલાયા કરે છે, પણ સ્થૂળ દ્રષ્ટિથી લાંબો કાળ તેનો એક સરખો જેવો દેખાય. ઓકે, હવે સોનાના પિંડ માંથી મુકુટ થયો. ઓકે, હવે ધેર આર ફ્યુ ક્વેશ્ચન વિચ આર કોમ્બિનેશન ઓફ ગુણ. હવે હું તમને સિરીઝ ઓફ સિચ્યુએશન કહું છું, તમારે એ સિચ્યુએશનમાં અપ્લાય કરવાનું છે કે આ છ સામાન્ય ગુણ માંથી કયો ગુણ ત્યાં અપ્લાય થાય. ખ્યાલ આવે છે? જો 138 જે છે ને, સોરી 139, એનાથી શરૂ કરીએ, પણ આન્સર ત્યાંથી જોતા નહીં. આન્સર તો થોડો વિચાર કરજો. સોનાના પિંડ માંથી મુકુટ બન્યો તો આમાં કયો ગુણ લાગુ પડે છે? એક પ્રદેશ હતો, કેમ કે એનો આકાર ચેન્જ. પછી બીજો અસ્તિત્વ, અસ્તિત્વ શું કામ? કેમકે સોનું તો સોના તરીકે કન્સિસ્ટન્ટ રહ્યું. દ્રવ્યત્વ કેમકે એની પર્યાય બદલો. પછી વસ્તુત્વ શું કામ? કેમકે સોનામાં એ મેલિએબિલિટી જેવી ફંક્શન હતું કે નહીં, કે જેની એવી શક્તિ હતી કે તમે એનો આકાર બદલી શકો. પછી અગુરુ લઘુત્વ યુ કેન અપ્લાય નેગેટિવલી. કેવી રીતના? હા, કેમ કે એ દ્રવ્ય દ્રવ્ય તરીકે કાયમ રહ્યું, સોનું સોના તરીકે રહ્યું અને ચાંદી તરીકે ન થઈ ગયું. ખ્યાલ આવે છે? અને પ્રમેય હતો શું કામ? મારા જ્ઞાન નો વિષય બન્યો કે નહીં, મેં જાણ્યું કે નહીં, બે ચેન્જ. ચલો આગળ. માટી માંથી ઘડો બન્યો અને કુંભારે નથી બનાવ્યો. હાઉ ડુ યુ નો કે કુંભારે નથી બનાવ્યો? એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરી શકતું નથી. કયા ગુણ ને આધારે? અગુરુ લઘુત્વ ગુણ ને આધારે. વેરી ગુડ. તો અગુરુ લઘુત્વ ગુણ થી પ્રૂવ થયું કે ઘડો કુંભારે નથી બનાવ્યો, માટી એ બનાવ્યો. બરાબર. અને દ્રવ્યત્વ ગુણ થી એ માટી માંથી ઘડા રૂપે ચેન્જ આવે છે. છે ગુણ લગભગ અપ્લાય થઈ જશે, પણ એમાં અત્યારે એક સેન્ટન્સ એ રીતે ચેન્જ કર્યો ને કે એક બે ગુણ જ અપ્લાય. બાકી આખી સિચ્યુએશન જુઓ તો બધા જ ગુણ લાગુ પડશે. કેમ કે બધા જ તો હવે વિશ્વમાં છ પદાર્થની બહારનું કોઈ લાવીએ તો અમુક ગુણ અપ્લાય થાય, પણ તો સામાન્ય ગુણ છે એટલે બધામાં જ અપ્લાય થઈ જશે. એ જવા દઈએ. આપણે મનુષ્ય છે તો આપણા કામ કરવા માટે આપણને બીજાની જરૂરત નથી, આપણે જાતે જ કામ કરી શકીએ. સિરિયન્સો છે જાતે નથી કરી શકતા, ફોર એક્ઝામ્પલ કુકિંગ સિરિયન્સ નથી કરી શકતા, આપણે કરી શકીએ. બરાબર. આ સિચ્યુએશન છે. હવે એ સિચ્યુએશનમાં આપણે અહીંયા છ સામાન્ય ગુણ લગાવવાના છે કે નંબર વન, જેવી રીતના મનુષ્ય છે તો મનુષ્યમાં એ કામ કરવાની આવડત છે અને સિરિયન્સમાં એ કામ કરવાની આવડત નથી. હા, તો સિરિયન્સમાં એવી કઈ લિમિટેશન છે જે મનુષ્યમાં છે? આત્મા તો અત્યારનો તો આપણે છ સામાન્ય ગુણમાં અપ્લાય કરવું છે ને, એટલે એને પ્રદેશત્વ ગુણ પર આરોપ આપવામાં આવશે. ખ્યાલ આવે છે? કેમ કે આપણે હ્યુમન શેપમાં આપણામાં એ ફ્લેક્સિબિલિટી છે કે આપણે એ રીતે. બાકી એનું મેઇન રીઝન તો એવું છે કે જ્ઞાનની શક્તિ ને એવી સમજ હોવી, મન હોવું, વિચાર કરો, એનું મેઇન રીઝન. અત્યારે આપણે સામાન્ય ગુણમાં અપ્લાય કરીએ છીએ તો એમાં આપણામાં એ પ્રદેશત્વ ગુણની એવી શક્તિ છે કે એવો હાથ સાદીનો આકાર બનાવીને આપણે એ કુકિંગ કરી શકીએ. પછી બીજું, એ કુકિંગ થવામાં સિરિયન્સનું એટલે કે એ જીવનું ને આ જીવનું કેટલું કોન્ટ્રીબ્યુશન છે? કાંઈ જ નહીં. કેમ કાંઈ નહીં? વસ્તુત્વ ગુણને કારણે દરેક પદાર્થ પોતાનામાં સ્વતંત્ર પરિણમન કરે અને દ્રવ્યત્વ ગુણને કારણે એ પર્યાય બદલાઈને નિરંતર એનું એની જાતે આકાર બદલાય. જો અહીંયા શું કે છે, અમે મનુષ્ય છે અમારા કામમાં બીજાની જરૂરત ન પડે, સોરી બીજાની જરૂરત પડે, બીજા વિના ન ચાલે, આવું માનનારે કયો ગુણ ન માન્યા? આ બીજો ક્વેશ્ચન છે. તો એવું માનનારે વસ્તુત્વ ગુણ ન માન્યો, કેમ કે પરિણામમાં બીજાની જરૂરત પડે છે. દ્રવ્યત્વ ગુણ ન માન્યો, અગુરુ લઘુત્વ ગુણ ન માન્યો. બરાબર, આટલું અહીંયા. ચલો આગળ વધીએ. જે દ્રવ્ય છે તેનો કદી નાશ થતો નથી અને બીજામાં ભળતા નથી, તો કયા કયા ગુણો છે? અસ્તિત્વ છે ને અગુરુ. આગળ આજો સુંદર જે સ્વભાવ છે તે જો આજો, આ થોડું આપણે સમજવાની કોશિશ કરીએ. આપણે જીવ આત્મા સ્વભાવ છે કે તો આપણા ઉપર ચાર ક્વોલિટી અપ્લાય થાય છે. જે સ્વભાવ છે એ ક્યારે ગુપ્ત ન રહે. કયો ગુણ? પ્રમેય સ્વરૂપ, ગુપ્ત ન રહે, કોઈને ને કોઈને તો જણાય જાય, કોઈનામાં ભળે નહીં, નાશ પામે નહીં અને બદલ્યા વિના રહે. વેરી ગુડ. જો આ પુસ્તક છે એમાં છ એ છ ગુણ આપણે અપ્લાય કરવાના છે. કર્યા હતા ને ગઈકાલે. ચલો શરૂ કરો. અસ્તિત્વ ગુણ નહીં, ભૂક માં અપ્લાય નહીં થાય. કેમ? આ ભૂક શું છે? આ પુસ્તક ની પર્યાય છે ને, તો હું ફાડી નાખું, સમજો, એના ટુકડે ટુકડા કરી નાખું, બાળી નાખું, તો પુસ્તક આકારે એનો નાશ થઈ જાય છે. કેમ કે પર્યાય બદલાઈ જાય છે, પણ શું વસ્તુ એમને એમ રહે છે? એના પરમાણુઓ એમને એમ રહે છે. આના જે પરમાણુઓ જે છે ને, એના પરમાણુઓ બધા એમને એમ રહે છે અને અલગ અલગ રૂપમાં એનું પરિવર્તન થઈ જાય છે. જો ફાડી નાખીએ તો એના ટુકડાઓના ફોર્મમાં પરિવર્તન થાય છે, બાળી નાખીએ તો એ રાખમાં એનું પરિણમન થાય છે કે નહીં? તો આ પરમાણુઓનું એમને એમ રહેવું એ અસ્તિત્વ ગુણના આધારે થાય છે. બરાબર, વસ્તુત્વ ગુણ. આમાં વસ્તુત્વ ગુણ કેવી રીતે લગાવશો? પેલા જો એ વિચાર કરવાનો કે આમાં દ્રવ્ય કયો છે, તો ભૂતગલ પરમાણુ. ભૂતગલ પરમાણુઓ પોત પોતાનું પ્રયોજન ભૂત કાર્ય કરી રહ્યા છે. તો એમનું પ્રયોજન ભૂત કાર્ય કયું છે? સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે પરિણમવું. બરાબર, તો આ ભૂખ રૂપે જે પરિણમ્યા છે, તો આમાં પણ કઈક સ્પર્શ છે કે નહીં? આમાં પણ કઈક તો રસ હશે કે નહીં? કઈક ગંધ છે, આનો કઈક વર્ણ છે કે નહીં? તો એ રૂપે પુદ્ગલ પરમાણુ પરિણમ્યા એ વસ્તુત્વ ગુણનું કાર્ય છે. દ્રવ્યત્વ ગુણનું શું કાર્ય છે? નિરંતર પરિણમે છે. આ પુસ્તક નિરંતર નવા જેવી નથી રહેતી ને, થોડી થોડી જૂની જૂની થતી જાય. પછી પ્રમેયત્વ ગુણ, આ મારા જ્ઞાન નો વિષય બને છે ને, એને વાંચતા એમાં શું લખેલું છે મને ખ્યાલમાં આવે. અગુરુ લઘુત્વ ગુણ, હા, આ પુદ્ગલો હંમેશા પુદ્ગલ તરીકે જ રહે છે. આ બુક સડનલી ચાલવા નથી માંડતી, કે જીવ થઈને ચાલવા માંડે એવું ક્યારે બનતું? ઓકે. અને પ્રદેશત્વ, એનો અત્યારના પર્યાય રૂપે આવો આકાર છે, બુક જેવો. બરાબર છે. ચાલો, તો આ આપણે જો એક પ્રદેશત્વ ગુણ જાણીને શું ફાયદા, અને પછી સામાન્ય ગુણોના ફાયદા જોઈએ. ત્રણ ફાયદા છે, જેને લખો એ લખી લો ફટાફટ. પ્રદેશત્વ ગુણ જાણીને શું ફાયદા? પોઈન્ટ નંબર વન, જ્યાં દરેક દ્રવ્યની પોતાની સીમા છે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવા સમર્થ નથી. અને થોડું ઇલાબરેટ કરીએ છીએ આગળ. લખી લીધું, દરેક દ્રવ્યની સીમા છે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરવા સમર્થ નથી. પછી પોઈન્ટ નંબર ટુ,
નાનો મોટો આકાર હોવાથી જીવના સુખ દુઃખ માં કઈ અંતર આવતો નથી. લખ્યો પોઈન્ટ નંબર ટુ, નાનો મોટો આકાર હોવાથી સુખ દુઃખ માં અંતર આવતો નથી. પોઈન્ટ નંબર થ્રી, આપણે આકારને સુંદર કરવા માટે વ્યર્થ પ્રયાસોમાં જીવન બરબાદ ન કરવું જોઈએ. ફરી આકારને સુંદર કરવા માટે વ્યર્થ પ્રયાસોમાં જીવન બરબાદ ન કરવું જોઈએ. જો પહેલો પોઈન્ટ તો બહુ સિમ્પલ છે અને આપણે ઘણી વાર ચર્ચા કરી ચુક્યા છે કે ભાઈ દરેક પદાર્થની પોતપોતાની સીમા છે, તો જ્યાં એક પદાર્થ બીજા પદાર્થની સીમાની અંદર ઘૂસે એ રૂપે થાય તો એની પર્યાય કરી શકે બરાબર, અને પર્યાય કરે છે એટલે એનું કાર્ય કરે છે. જ્યાં એક પદાર્થ બીજા પદાર્થની પર્યાયને કરી જ નથી શકતું, તો એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ પણ કાર્ય કરી શકતું નથી. બીજો પોઈન્ટ, આપણે જોયું કે મહાવીર ભગવાન કેટલા હાઈટથી હતી, 7 હાથ હતી ને, મહાવીર ભગવાનની હાઈટ 7 હાથ અને આદિનાથ ભગવાનની 500, પણ તો પણ બેવનું સુખ કેવું છે? અચ્છા તમને ખબર, સર્વાર્થ સિદ્ધિના જે દેવ હોય ને, સૌથી એમ કે દેવ ગતિમાં સૌથી સુખી દેવો, એમની હાઈટ કેટલી છે? 2 હાથ, આટલી આટલી હોય. નિલેશભાઈ ના શબ્દોમાં નાનકડા ચેણિયા મેણી આમ અહીંયાથી કામ જ્યાં કરે, એમની હાઈટ આટલી છે, ખ્યાલ આવે. તો જીવના આકાર કે એના સુખ દુઃખ નો કઈ સંબંધ. થર્ડ પોઈન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અવર પર્પઝ, કે આપણું આખું જીવન શેમાં જઈ રહ્યું છે અત્યારના, કે આપણા શરીરની બેટરમેન્ટ માટે, કે અગર જેન્ટ્સ હોય તો મસલ્સ બનાવો, થોડું સારું સુંદર દેખાવ. હા, ઓલું શું કે છે, ઓલું ફેર એન્ડ લવલી જેવું કઈક છે ને, ફેર એન્ડ હેન્ડસમ. અને લેડીઝનું શું છે કે ભાઈ સુંદર આકાર, સારું શરીર. હા, અને આ તો એક બહાર બહાર ની વાત છે, પણ જે આમ સૂક્ષ્મતાથી જોવા જઈએ તો આખું આપણું જીવન શરીરને નિરોગ રાખવામાં, એની સારવાર કરવામાં, કે આપણને કઈક નાના નાના પ્રોબ્લેમ પણ ના હોવા જોઈએ, એની આગળ પાછળ જ દોડે છે. હું જીવ છું એમ વિચાર કરતા આ એક સાઈડ પર જતું જાય, ખ્યાલ આવે. અને જ્યાં એને સેકન્ડરી કરી નાખ્યું તો હવે એમાં જે નાના મોટા ચેન્જીસ ઓટોમેટિકલી આમે થાય જ છે, એની પાછળ આપણું જીવન બરબાદ થતું. તો બહુ શોર્ટમાં આપણે આને જાણવાના એડવાન્ટેજીસ લઈ લીધા. હવે એક ફાઇનલ ક્વેશ્ચન જો અહીંયા છે એ આપણે જોઈ લઈએ છે. પેજ 51, ક્વેશ્ચન 146. આ એક સામાન્ય ગુણનો છેલ્લો ક્વેશ્ચન, ખ્યાલ આવે છે. તો 6 સામાન્ય ગુણને જાણીને આપણને શું ફાયદો થયો? એમ તો આપણે ઇન્ડિવિજ્યુઅલના ડિટેલ જોઈ લીધા છે, પણ હવે ડેફિનેશનથી થોડો કોરિલેટ કરીએ તો શું ફાયદો થયો આપણે અહીંયા જોઈએ. પોઈન્ટ નંબર 1, કોઈ દ્રવ્યની કદી પણ ઉત્પત્તિ કે નાશ થતો નથી, માટે કોઈ કોઈનો કરતા નથી એમ અસ્તિત્વ ગુણ બતાવે છે. અને મુખ્યત્વે અસ્તિત્વ ગુણ શું બતાવે છે? કે હું આને બચાવી લઉં, હું આનો નાશ કરી દઉં, એવી આ જીવની બધી મિથ્યા માન્યતાઓ ઇઝ ફ્રૂટલેસ, એનો કાંઈ ફાયદો નથી. પોઈન્ટ નંબર 2, વસ્તુત્વ ગુણ, દરેક દ્રવ્ય નિરંતર પોતાની જ પ્રયોજનભૂત ક્રિયા કરે છે, તેથી કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કાર્ય વિના નકામું હોતું નથી એમ વસ્તુત્વ ગુણ બતાવે છે. વસ્તુત્વ ગુણ શું બતાવે છે? કે જ્યાં દરેક દ્રવ્ય પોતાની યોગ્યતા અનુસાર, યોગ્યતા એટલે કે એની કેપેબિલિટીઝ અનુસાર આમે પરિણમે જ છે, તો કોઈ બીજા દ્રવ્ય આવીને કંઈ કરવું પડતું નથી,
પ્લસ આ દ્રવ્ય ખાલી જતું નથી. અને હમણાં આપણે જે રીતના વાત છે ને કે પર્યાય એ કઈ જુદી વસ્તુ નથી, એ દ્રવ્યની જ વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે. બરાબર, તો એ દ્રવ્ય પોતાની પર્યાય કરે છે એમ કહેવું પણ ઉપચાર છે. દ્રવ્ય પોતાની પર્યાય કરે છે એમ કહેવું પણ ઉપચાર છે. કેમ? કેમ કે દ્રવ્ય જો એક્ઝિસ્ટન્સમાં છે તો કોઈક ને કોઈક ફોર્મમાં તો હશે જ ને, કઈ ફોર્મ લેસ દ્રવ્ય તો પોસિબલ જ નથી ને. અને જો કોઈક ને કોઈક ફોર્મમાં છે તો એની પર્યાય તો ઓટોમેટિકલી છે, ખ્યાલ આવે છે. અને એની જો પર્યાય ઓટોમેટિકલી છે તો એનું કાર્ય પણ ઓટોમેટિકલી કરે જ છે, કોઈ બીજાએ આવીને કઈ કરવાની જરૂરત પડતી નથી, ખ્યાલ આવે. આમાં પ્રોબ્લેમ શું થાય ખબર? આ સિદ્ધાંતોની વસ્તુ છે. તો સિદ્ધાંતમાં તો આપણને ક્લિયર દેખી જાય કે હા દ્રવ્ય પર્યાય વગર કેવી રીતના રહી શકે, પણ જ્યાં આપણે લૌકિકમાં આવીએ તો આપણને એમ લાગે કે અરે આ પેન તો મારે જ ઉપાડવી પડશે ને, કઈ એ દ્રવ્ય થોડી એની જાતે કરવાનું છે, ખ્યાલ આવે છે. આ બેનું કનેક્શન બેસતું નથી, બેસે છે નથી બેસતું ને. કેમ નથી બેસતું? કેમ કે એના માટે થઈને આપણે એ જે એકદમ અત્યંત સૂક્ષ્મતાથી જે વિચાર કરવાનો છે અને સ્થૂળતાથી વિચાર કરવાનો છે એનું જોડાણ બેસતું નથી. જો એનું જોડાણ જરા બેસાડીએ છીએ ડાયરેક્ટિંગ તો જ્યાં આપણને ખબર છે આમાં અનેક પૂતગલ પરમાણુઓ છે. બરાબર, દરેક પૂતગલ પરમાણુઓ પોતપોતાની પર્યાય રૂપે દરેક સમયે હયાત છે. બરાબર છે, ઓકે. હવે આ છેલ્લો સમય છે જયારે આ હું આમ પકડીને ઉભો છું, એ પરમાણુ પોતાની પર્યાય પ્રમાણે હયાત છે કે હવે મેં તો પકડેલું છે અહિયાં, તો અહિયાંના પરમાણુ કેવી રીતના આકાશમાં છે, ખ્યાલ આવે છે. તો આપણે એને કોર પીસ આપીએ, અરે આ તો વન પીસ છે, આ સિંગલ પીસ છે, તો આ વસ્તુ આના આધારે છે, આ વસ્તુ આના આધારે છે, એવું લાગે. સૂક્ષ્મતાથી જોઈએ તો કોઈ કોઈના આધારે નથી, દરેક પરમાણુ આ થ્રી ડાયમેન્શનલ આકાશમાં સ્વતંત્ર છે, ખ્યાલ આવે છે. ફરીથી નેક્સ્ટ સમય લઈએ તો શું થાય છે? સપોઝ મેં આ પેન ખોલી તો શું થયું કે આટલા પરમાણુઓ અહીંયાથી આમ ઉપર આવ્યા. બરાબર છે, તો એમાં મેં શું કર્યું? મેં એટલે કે આ શરીરે શું કર્યું કે જો અહીંયાથી ને અહીંયાથી પકડેલી. બરાબર, એટલે સ્થૂળતાથી શું લાગે છે કે જો આ આટલું પકડેલું છે એટલે આખું બહાર આવ્યું. સૂક્ષ્મતાથી જોવા જઈએ તો શું છે કે આ દરેકે દરેક પરમાણુઓ એટલા સ્વતંત્ર પોતાની યોગ્યતાથી એમાં ક્રિયાવતી શક્તિ છે એટલે એ ગતિ કરી શકે, ખ્યાલ આવે છે. સપોઝ મારે આ આકાશને સપોઝ મેં પકડી લીધું, જો મેં પકડી લીધું આકાશને, હવે મારે આકાશને મૂવ કરવું છે. હજુ મેં મૂવ પણ કર્યું, થયું કે નહીં મૂવ? થયું કે નહીં? નો થાય. કેમ નો થાય? કેમ કે આકાશમાં ક્રિયાવતી શક્તિ જ નથી, એનામાં એબિલિટી જ નથી કે મૂવ કરી શકે, ખ્યાલ આવે. જે વસ્તુમાં એબિલિટી છે એ તો આમે મૂવ થાય છે, એમાં આપણે શું કહ્યું, ખ્યાલ આવે. અને જેમાં એબિલિટી નથી એ તો આમે મૂવ નથી થતું, તો એમાં આપણે શું કહ્યું, ખ્યાલ આવે. એટલે તમે બે ચશ્માને એક સાથે પહેરવાની ટ્રાય કરો ને તો આખી આખું સિસ્ટમ સમજાય છે. એક સાથે એક ચશ્માને પહેરો તો બોલવામાં એમ જ આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, ગાડીથી પેટ્રોલ ચાલતું નથી, અરે પેટ્રોલની ગાડી ચાલતું નથી, ઊંધું પણ નથી થતું, આનું બાય રોટલી બનાવતી નથી, બોલવામાં એમ જ આવશે, ખ્યાલ આવે છે. એને આપણે સમજવું કેવી રીતના કે અત્યારના જે બોલાય છે એ માઇક્રોસ્કોપિક વસ્તુથી બોલાય છે, કે બાયથી રોટલી બનાવાતી નથી. કેમ? કેમકે દરેકે દરેક પરમાણુઓ સ્વતંત્ર છે, એ પોતાની રીતે ઓલા ફોર્મમાં કન્વર્ટ થાય છે, પોતાની રીતે શીખાય છે. સ્થૂળતાથી જોઈએ તો ભાઈ બાહ્ય જ રોટલી બનાવે છે, ટેન્શન ના લો, ખ્યાલ આવે છે. પેટ્રોલ જ ગાડી ચલાવે છે, પણ ત્યાં પેટ્રોલ છે તો અનંતાનંદ પરમાણુ આવી જાય, અને એ જ અનંતાનંદ પરમાણુને સૂક્ષ્મતાથી જોતા દરેક પદાર્થ દરેક પરમાણુ સ્વતંત્ર છે, ખ્યાલ આવે છે. તો આપણે જોયું વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણથી શું થાય છે? દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહ ક્રમે પ્રવર્તતી પોત પોતાની નવી નવી અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે. તમને યાદ છે આ ફર્સ્ટ ચેપ્ટર જે હતું એના એન્ડમાં આપણે ઉત્પાદ જે ધ્રુવ જોયું છે, યાદ છે?
ઉત્પાદ્ય ગૃહમાં ઓલું માળા નું એક્ઝામ્પલ લીધું હતું, મોતી ની માળા, એમાંથી દરેકે દરેક પર્યાયમાં ઉત્પાદ્ય ગૃહ આપણે સિદ્ધ કર્યા હતા. તો આપણે શું જોયું હતું કે દરેકે દરેક પર્યાય પહેલાની પર્યાયની અપેક્ષા એનો ઉત્પાદ થયો, પછીની પર્યાયની અપેક્ષા એનો નાશ થશે, અને એ પદાર્થના થ્રી ડાયમેન્શનલ ત્રણ કાળના પ્રવાહમાં એ પર્યાય એ ટાઈમ ફ્રેમમાં સ્થિત હોવાને કારણે ધ્રુવ છે. બરાબર છે? તો અહીંયા દ્રવ્ય પ્રબંધ શું કહે છે કે દરેક પદાર્થ નિરંતર પોતાના પ્રવાહ ક્રમમાં વહેતો વહેતો, ખ્યાલ આવે છે, પ્રવર્તતી પોતાની નવી નવી અવસ્થાઓ રૂપે પોતે જ બદલે છે. એ પદાર્થ પોતાના પ્રવાહ ક્રમમાં વહેતો વહેતો અલગ અલગ અવસ્થા રૂપે થતો થતો પોતે જ બદલાય છે. કોઈ બીજું દ્રવ્ય એને આવીને બદલાવતું નથી. પ્લસ આ કારણે પર્યાય પ્રવર્તે કે રોકાય એવું પરાધીન કોઈ દ્રવ્યનું પરિણામ જ નથી, અને દ્રવ્યનું નિરંતર આવી રીતના પરિણામ ચાલ્યા છે. ફોર્થ પ્રમેય તો એકચ્યુઅલી આ આટલું સમજાવવું હોય ને તેમાં પણ બે ત્રણ કલાક જોઈએ, કેમ કે આ એક એક પોઈન્ટમાં બહુ ડિટેલ છે. તો આપણે આટલું ઘણું જોઈ લીધું છે, આ રિવિઝન તરીકે આપણે ફટાફટ જઈએ. દરેક દ્રવ્યમાં જણાવવા યોગ્યપણું હોવાથી જ્ઞાનથી કઈ ગુપ્ત રહી જતું નથી. તેથી કોઈ એમ માને કે આપણે અલ્પજ્ઞ છે, તો નવ તત્વ કેવી રીતના સમજશું, આત્મા કેવી રીતના સમજશું, ધર્મ કેવી રીતના સમજશું, તો એવું કઈ ટેન્શન લેવું નહીં. કેમ કે એનામાં જ એ નવ તત્વમાં આદિમાં પ્રમેયત્વ ગુણ છે, માટે આપણે સમજી શકીએ. એ જણાય જ છે તો તેની માન્યતા ખોટી છે, કેમ કે જો યથાર્થ સમજવાનો પુરુષાર્થ કરે તો સત્ય અસત્યનું સ્વરૂપ તેના જ્ઞાનમાં અવશ્ય સમજાય. આગળ અગુરુ લઘુ સ્વરૂપ, દરેક દ્રવ્યની દ્રવ્યતા કાયમ વ્યવસ્થિત રહે છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. પર્યાય દ્વારા પણ કોઈ બીજા ઉપર અસર, પ્રભાવ, પ્રેરણા, લાભ, નુકસાન આવી થઈ શકે નહીં. દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાહી પ્રવાહ પર્યાય વડે પોતામાં જ વર્તે છે. એ રીતે દરેક દ્રવ્ય પોતામાં વ્યવસ્થિત નિયમ મર્યાદા વાળું હોવાથી કોઈ દ્રવ્યને બીજા દ્રવ્યની જરૂરત પડતી નથી, એમ અગુરુ લઘુત્વગમ બતાવે. અને પ્રદેશ અગ્રગમ છે, કોઈ વસ્તુ પોતાના સ્વક્ષેત્રરૂપ આકાર વિના હોઈ શકે નહીં. આકાર નાનો હોય કે મોટો એનાથી લાભ નુકસાન નથી, છતાં દરેક દ્રવ્યને સ્વ અવગાહના રૂપ પોતાનો સ્વતંત્ર આકાર અવશ્ય હોય છે, એમ પ્રદેશ અગ્રગમ બતાવે છે. ખ્યાલમાં આવે છે? આ રીતે આપણે છ સામાન્ય ગુણનો સ્વાધ્યાય છેલ્લા સાત આઠ લેક્ચર થી કરીએ છીએ લગભગ, એ આજે પૂરો થાય છે. હવે આપણે આગળ નેક્સ્ટ ક્લાસ થી વિશેષ ગુણનો સ્વાધ્યાય. કોઈને લાસ્ટ ક્વેશ્ચન, કોઈ ફાઇનલ? ચાલો જીન વાણી. યસ, હા કરે કરે. કેવી રીતના? આપણે શું માનીએ છે કે આ પેન મેં મૂવ કરી, ખ્યાલ આવે છે? પણ ખરી રીતે શું થાય છે, તેના પદાર્થ નું પરિણામ પોતાની રીતે જ થાય છે. ખરી રીતે હું કોણ છું? હું જીવ છું. અને જીવનું કામ શું છે? આ કુદ્દલ ને હલાવવું જીવનું કામ છે? આ હાથ હલાવવો એ જીવનું કામ છે? આ તો પરમાણુ જાતે હલે છે, ખ્યાલ આવે છે? જીવનું કામ ત્યાં જાણવું દેખવું છે. એ પેન હલાવી એમાં આ આંગળીઓ મારી છે એ માનવું એ જીવની મિથ્યા માન્ય છે. બાકી તો આ બધા આ બધા પદાર્થોનું પરિણામ જે દરેક સમયે થાય છે ને, એમાં કેવલી ભગવાન શું કરે છે? જ્ઞાતા દ્રષ્ટા રહે છે, બધી જ જગ્યાએ કાંઈ કરતા હરતા નથી, કોઈ સારું કાર્ય કરી આપતા નથી, કોઈ ખરાબ કાર્ય દૂર કરતા નથી. ઓ માય ગોડ જોયું છે બધા? ત્યાં બધા શું કરે છે? બધા કૃષ્ણ એ આવીને આને સમજાવે છે, એની મુસીબત દૂર કરે છે, વટલ કે એ બધા કીડીઓ સાથે નાસ્તો કરે છે ને આ કરે છે. જીનેન્દ્ર ભગવાન કશું જ કરતા નથી, એ તો એક સ્થાનમાં બેસીને અનંત જ્ઞાનને પોતાના અનંત સુખને ભોગવે છે અને જ્ઞાનથી જાણે. ઇફ યુ લુક એટ ધેટ સેન્સ,
તો અત્યાર ના હું પણ ખાલી જાણું છું અને આઈ એમ ફીલિંગ આઈ એમ અઝ્યુમિંગ આઈ એમ ડુઈંગ ધીસ પણ એકચ્યુઅલી આઈ એમ અ પરફેક્ટ કેમ કે હું ખાલી જાણું છું. ચાલ હવે ચાલો જીનવાણી છું
ज्ञान के तुझे लोका लो तो वाणी मस्त करू सदा दे
बोलो जिनवाणी
बच्चा थोड़ा समय फैलाओ. અમને જો નીલે પ્રત્યે જાગ્યો હોય